पूज्य भेंसरी चंपा बेना नियम सारना करसो 73 74 75 नो सार
शुद्ध नीति नीति मुक्ति मां के संसार मां कई तफावत नहीं आम ज खरेखर तत्व विचारता शुद्ध तत्व ना रसिक पुरुषो
સેને દ્રષ્ટિથી જોવામાં આવે તો મુક્તિમાં કે સંસારમાં કાંઈ તફાવત અમે દેખતા નથી. આચાર્ય કે છે મુક્તિમાં ને સંસારમાં, એમ કે છે આચાર્ય દ્રષ્ટિ દ્રવ્ય પર પ્રેરી છે એટલે એમ કે છે મુક્તિમાં ને સંસારમાં કાંઈ ભેદ દેખાતા નથી. સંસારનું વેદન કરનારા જીવોનું વેદન જુઓ તો દુઃખથી ને આકુળતાથી ભરેલું છે. એના વેદન ની અંદર તો પર્યાયમાં આકુળતા ભરેલી છે. દુઃખ દુઃખ જ્યાં હોય ને એની દુઃખની કઈ ભાને નથી, પણ આકુળતા વેતા એના સંસારી જીવોને આકુળતાનું વેદન છે. એવા બુદ્ધિપૂર્વક જેના જે જેવો સંગની છે એને તો એ આકુળતા પકડાય પણ છે, જે એવી દ્રષ્ટિ જોવા માંગે છે. અને જેને મન નથી એવા જીવોને પણ આકુળતા ભરેલી છે. વેદનમાં તો એ દુઃખ નું વેદન કરી રહ્યા છે અને સિદ્ધ જીવો તો સુખ નું વેદન કરી રહ્યા છે. એ વેદન ની અપેક્ષા એ તો બે માં મોટો આંતરો છે. આચાર્ય દેવ કે છે કે અમે દ્રવ્ય દ્રષ્ટિ જોઈ છે, મુક્તિમાં અને સંસારીમાં કઈ ફેર દેખતા નથી. એનું મૂળ તળ જોવા જાય છે તો એમાં અમે કઈ ફેર દેખતા નથી, કે છે બે સરખા દેખાય છે. શુદ્ધ દ્રષ્ટિ જોવા જઈએ છીએ તો માટે આ દ્રષ્ટિ ગ્રહણ કરવા જેવી છે અને તે દ્રષ્ટિને દરેક જીવ પ્રગટ કરવો એમ કહે છે. આ દ્રષ્ટિ ગ્રહણ કરવાથી સુખ પ્રગટે છે, સુખની પર્યાય પ્રગટે છે, આકુળતા છૂટી જાય છે. એ દ્રવ્ય મૂળ સ્વભાવ પર દ્રષ્ટિ કરવાથી સ્વભાવ પ્રગટે છે. માટે આવી મૂળ દ્રષ્ટિને પ્રગટ કરવા જરૂરી છે. અમે તો કઈ ભેદ મુક્તિમાં ને સંસારમાં કઈ ભેદ દેખતા નથી એમ છે ને, મુક્તિમાં ને સંસારમાં કઈ તફાવત નથી. આચાર્ય દ્રષ્ટિ એક તળમાં પડી ગઈ છે એકદમ, અને કઈ નથી ભેદ દેખતા. સ્ફાટિક તે સ્ફાટિક જ દેખે છે, સ્ફાટિક ને રાતો પીળું કઈ દેખતા જ નથી. છાસ માં પડેલું માખણ ને તો માખણ જોયું છે, છાસ ને દેખતા જ નથી. સ્ફાટિક તો સ્ફાટિક જ દેખે છે. અમારી દ્રષ્ટિ મૂળ ઉપર છે. તું અહીંયા સંસારી કે છે આ જો તો ખરો, પણ તું પોતે સ્ફાટિક જેવો છે. આ તારી ભૂલ ની, તારા નયન ની આળસ રે નિરખા નહીં હરીને જ રે. તારા નયન ની આળસ ને લઈને તું પોતે તું પોતાને નિરખી શકતો નથી. તારા હરીને તું હરી છો, તું તો એને નિરખતો નથી. તું એને જોતું અને ભગવાનમાં કઈ ફેર નથી એમ આચાર્ય દેવ કહે છે. તું પોતે ભગવાન જેવો છો, તું ભગવાન છો એને જો. એમે દ્રવ્ય દ્રષ્ટિથી કઈ ફેર દેખાતો નથી, એ પર્યાયમાં માત્ર ફેર છે. પણ આ જીવો અનાદિના પરિભ્રમણ કરી રહ્યા છે, પોતાને જોતા નથી. જોવાની આળસને લઈને મોહ નિંદ્રામાં સૂતા છે, આંખ ખોલીને જોતા નથી. મોહની નિંદ્રા એવી આવી ગઈ છે આંખ ખોલી શકતા, આંખ ખોલીને જોતા પણ નથી. ભયમાં કરે છે બધે. જયારે કોઈ વિકલ્પની વિકલ્પના ઘટમાળમાં પડ્યા છે, કોઈનું કઈ કરી શકતા નથી તો હું કરું હું કરું હું કરું એ કરતું બુદ્ધિમાં પડી ગયા છે. કરતા કરતા હું બીજાનું કરી શકું, બીજા મારું કરી, એવી ધમાલ ને એવી પ્રવૃત્તિઓમાં પડી ગયા છે. અને પ્રવૃત્તિ વગરનો જે નિષ્કર્મ અવસ્થા છે, એ આવી સ્થૂળ પ્રવૃત્તિ જેનામાં નથી નિષ્કર્મ અવસ્થા, એને જોતા નથી. અંતરનું પરિણામન એ તો સહજ છે, આ તો પોતે પ્રવૃત્તિઓ ઉભી કરીને પોતાની નિષ્કર્મ દશાને જોતા નથી, એનો રસ લગાડતા નથી, મહિમા કરતા નથી, એ બાજુ જાતા નથી. એટલે આત્મા સિદ્ધ ભગવાન જેવું છે એને દેખાતો નથી. વિચારતા કે આવી રીતે તત્વ વિચારવું અથવા એનું નિરૂપણ કરવું એ તો નિરૂપણ કરવાનું, પણ તું પોતે વિચારીને એને ગ્રહણ કર, અંદર ગ્રહણ કર તો એ શિવ ભગવાન જેવો પ્રગટ થશે. અને શિવ ભગવાન છે તે પ્રગટ થયા વગર કેમ રહે? તારું મૂળ જ અંદર, આંબાના મૂળમાંથી આંબો જ પ્રગટે, શિવ ભગવાન જેવો જ છો, શક્તિમાં છો તો પ્રગટ થાય છે. ના રસિક પુરુષો, શુદ્ધ તત્વનો જેને રસ લાગ્યો છે એવા પુરુષો આવું નિરૂપણ કરી રહ્યા છે. એ ઉપદેશ એવો આપી દે કે એવું બધાને એમ કહે છે, પોતે પરમાર્થ વિચાર્યો છે, પરમાર્થ રૂપે પોતે પરિણમી ગયા છે, દ્રવ્ય દ્રષ્ટિ રૂપે પરિણમી ગયા છે, એવી રીતે લીનતા પ્રગટ કરી છે અને બીજાને એવું નિરૂપણ કરી દે છે. શુદ્ધ તત્વના રસિક એનો જેને રસ લાગ્યો છે, બધો પર્યાયનો અશુદ્ધતાનો રસ તૂટી ગયો છે, એનો રસ એને છે જ નહીં, શુદ્ધ તત્વનો રસ લાગ્યો છે કે છે અમે તો મુક્તિ અને સંસારમાં કઈ ભેદ દેખતા એનો શુદ્ધતાનો રસ લાગ્યો. એ કે છે જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે, શુદ્ધ આત્મ તત્વનો રસ લાગ્યો એ શુદ્ધતાને મેળવે છે, અણશુદ્ધ જાણે આત્મને તે અણશુદ્ધ એ અશુદ્ધ આત્માને પ્રગટ કરે છે. અશુદ્ધતાનો જેને રસ છે, અશુદ્ધતાને જે દેખે છે તે અશુદ્ધતાને હોય છે, શુદ્ધતાનો રસ લાગ્યો તે શુદ્ધતાને જ પ્રગટ કરે છે. આચાર્ય દ્રવ્ય દ્રષ્ટિની રસ લાગ્યો, શુદ્ધ તત્વનો રસ લાગ્યો, બંધમાં બંધ અને મોક્ષ થી કલ્પના, ભવ મોક્ષ પણ શુદ્ધ વર્તે સમજાવે, બંધ મોક્ષ પણ જવા નથી એવો જે આત્મા અને દ્રઢ દ્રષ્ટિમાં જેને બંધ દેખાતો નથી કે મોક્ષ દેખાતો, જેને બંધ હોય એને મુક્તિ થાય, એ બંધાણો નથી ને મુકાણો, એ બે અપેક્ષા વાળી વાત છે. બંધ મોક્ષ થી રહી તો એટલી દ્રવ્ય દ્રષ્ટિને જે જોઈ રહ્યો છે, દ્રવ્ય દ્રષ્ટિ થી આત્માને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. હવે કેટલા ભવ થશે ને ક્યારે મોક્ષ થશે એમાં જેને સંભાવ વર્તી રહ્યો છે દ્રવ્ય દ્રષ્ટિના બળમાં, કે હું તો દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધતાથી ભરેલો ચૈતન દ્રવ્ય છું, એમાં આ બધા પર્યાયના બધા ખેલ છે, આ બંધ દેખાય ને મોક્ષ થાય ને બધું પર્યાયના ખેલ છે. દ્રવ્ય દ્રષ્ટિના રસિકતામાં આચાર્યદેવ આ નિરૂપણ કરી રહ્યા છે અને તે ગ્રહણ કરવા યોગ્ય છે. એમાં આચાર્યદેવને પર્યાયનું જ્ઞાન છે સાથે, કે પર્યાયમાં જે અશુદ્ધતા છે એ તો અમે અમારા દ્રવ્ય દ્રષ્ટિના બળ વડે અને એના સાધનાના બળ વડે અમારી અશુદ્ધતા તૂટતી જાય છે એને અમે દૂર કરી છે, અમારી શુદ્ધતાની ધારા વધતી જાય છે. શુદ્ધતાનું બળ છે દ્રવ્ય દ્રષ્ટિના બળમાં અમારી શુદ્ધતાની ધારા વધતી જાય, એ શુદ્ધતાની જે પર્યાયો એ શુદ્ધતાની પર્યાયો વધતી જાય છે ને અશુદ્ધતાની પર્યાયો તૂટતી જાય છે, એ અમારા દ્રવ્ય દ્રષ્ટિના બળમાં એ બધી શુદ્ધતા વધતી જાય છે અને અશુદ્ધતા તૂટતી જાય, એવા એવી જાતનું જ્ઞાન છે એમને અને એ જાતની પરિણતિ છે, એવી જાતની સાધના પણ છે. તો પણ આ દ્રવ્ય દ્રષ્ટિના બળમાં આચાર્યદેવ આમ કહે છે કે તું એક વાર જો તો ખરો આત્મા શુદ્ધ છે, એને નિહાળ તો ખરો, એને નિહાળીને પછી શું છે એ તું બીજું પડખું પછી જોજે, પણ એકવાર આને જોઈ લે કે શુદ્ધતા આત્મામાં કેવી જાતની ભરેલી છે, એનું બળ લાવ, એની શ્રદ્ધા લાવ, અને બીજું પડખું પણ તું જોજે, એ પડખું પછી કેવી રીતે જોવાય છે એ જોવાની રીત તારી આખી બદલાઈ જશે. તું એક પડખું શુદ્ધતાનું જો, તેની સાથે અશુદ્ધતાનું પડખું, એ તારી જોવાની રીત આખી, જોવાની રીત ને જોવાની તારી પદ્ધતિ ને શૈલી અંતની પરિણતિ તારી જુદી રીતે ને જોશે. બોલે તું એકત્વ બુદ્ધિ થઈને જોશ, એના બદલે તું આ શુદ્ધતાનું પડખું ગ્રહણ કરે, એકવાર એને ગ્રહણ તો કર, પછી અશુદ્ધતાની પણ શું છે એમાં કેવી રીતે એ આવે છે અને એની કેવી જોવાની શૈલી હોય છે એ તો એની શૈલી તારી આખી રીત બદલે એની રીત તો યોગ્ય છે. એનો આખો પલટો મારતો એ તને બે પડખા કેવી જાતના છે એ તને ગ્રહણ કરશે. એમાં શુદ્ધતાને ગ્રહણ કરવાથી તને ડર લાગતો હોય કે આ શુદ્ધતા છે અને આ શુદ્ધતા કેમ માનવી એમ તું વસ્તુ સ્વરૂપને જો તો કરો એમાં બે કેવી રીતે સમ્યકપણે આવે છે એ આખી તારી રીત બદલાઈ જશે એ તું જો. એની રીત અને એની પદ્ધતિ એની વિધિ બધી જુદી તને જણાવી જશે. શુદ્ધતાનું પડખું તો યથાર્થપણે ગ્રહણ કર, એમાં શુષ્કતા નહીં આવે. એમાં શુષ્કતા કોને આવે કે જે કલ્પિતપણે ગ્રહણ કરે કે જે એક એક વસ્તુ સ્વરૂપને સમજ્યા વગર માત્ર બુદ્ધિ એકાંતરે એને આવે. તું યથાર્થપણે શુદ્ધતા ગ્રહણ કર પછી અશુદ્ધતાનું પડખું કેવી જાતનું છે એ તારી રીત તને સમજાઈ જશે એને એ પડખું તને જેમ છે એમ જણાઈ જશે. માટે શુદ્ધ તત્વના રસિક પુરુષો આવી જાતનો ઉપદેશ કરી રહ્યા છે કે તું શુદ્ધતાને જો. એ શુદ્ધતાને જોતા તને બધું જણાઈ જશે. એમાં તારી સાધના આવશે, એમાં તને પર્યાય કેવી છે એ તને રીત બધી આવશે, બધી વિધિ આવશે. યથાર્થપણે જો તારું રીંજાયેલા હૃદયથી તું શુદ્ધતાને જો એમાં બધું તને ભેગું આવશે. બીજા પડકારને જોવાની બધું તને આવી જશે. જેમાં કોઈ જાતની અશુદ્ધતા થઈ નથી એવું જે શુદ્ધ જીવાસ્તિકા એનાથી જે પૂતગળ ના ભાવો છે એ બધા ભાવો મારા નથી, હું નથી જુદો છું. એટલે કે જે આ પૂતગળ છે એ તો જળ છે, કઈ જાણતું નથી. જાણનારો અનાદેનંદ જે શુદ્ધ છે, પૂતગળના જે વર્ણ ગંધ રસ વર્ષી કઈ એ રૂપે તો આત્મા નથી, એનાથી તો અત્યંત જુદો છે. પણ એ કર્મ જે પૂતગળ અને પૂતગળાનો પૂતગળાથી ભાવો લીધા છે,
પૂતગળ દ્રવ્યના ભાવો
જે ભાવો થાય એ જે એના એના દ્રવ્ય ગુણ પર્યાય મારા નથી, અથવા એના નિમિત્તે વિભાવ પર્યાય થાય એ પણ મારું સ્વરૂપ નથી. હું તો શુદ્ધ જીવાસ્તી કહે છું, હું બધાથી જુદો છું, તે ખરેખર મારા નથી. અનાદિથી જે માની રહ્યો છે કે આ પૂતગળના ભાવથી મારા અને હું એનો એવી એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે એની ભ્રાંતિ છે. એ ભ્રાંતિને લઈને જેનું પરિભ્રમણ ત્યાં કરે છે, એ ભ્રાંતિ જો એને છૂટી જાય, જેવું વસ્તુ જેવી છે એવું જ જો એ ગ્રહણ કરે તો એ સુખને પામે. પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે એનાથી ઊંધું માની રહ્યો છે, ઊંધી પ્રવૃત્તિ કરી રહ્યો છે, માટે એને સુખ મળતું નથી ને દુઃખની પરિણતિમાં અનાદિથી એમને ઊભો છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ માન્યતા કરે ને એવી જ એની પરિણતિ કરે તો એ સુખને પામે છે. માટે શુભ જેવા શિકાય તે જ હું છું, એ સિવાયના જે પૂતગળના ભાવ તે બધું હું નથી. જ્યાં શરીર તો હું નથી, દ્રવ્ય કર્મ તો હું નથી, એના નિમિત્તે થતા ભાવ કર્મ એ પણ મારું સ્વરૂપ નથી. હું બધાથી જુદો શુદ્ધ જીવાસ્તિકાએ શુદ્ધ છું, અનાદિ અનંત શુદ્ધ જ છું. મારામાં અશુદ્ધતા પેટી નથી. અશુદ્ધતા પર્યાયમાં પર્યાયની પરિણતિમાં થાય છે, પણ શુદ્ધ આત્મા જીવ દ્રવ્યમાં એ અશુદ્ધતા પેટી નથી. હું તો શુદ્ધાત્મા અનાદિ અનંત શુદ્ધાત્મા જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. એવી જો એને પ્રતીત થાય તો એવી સિદ્ધતા પ્રગટ પરિણતિમાં પ્રગટ થાય, પણ એવી એને શ્રદ્ધા બેસતી નથી એવું એ નક્કી કરતો નથી, એટલે એને અશુદ્ધતાનો અનુભવ થઈ રહ્યો છે. પણ જો શુદ્ધાત્માને ઓળખે તો શુદ્ધ પરિણતિનો એને અનુભવ થાય, શુદ્ધ પર્યાયનો અને શુદ્ધ સ્વરૂપનો એને અનુભવ થાય. શુદ્ધાત્મા ખરેખર મારા નથી. પછી તત્વને વેદનારો તત્વને વેદી રહ્યો છે, મૂળ વસ્તુ છે એનું જેને વેદન છે, એની જેને અનુભૂતિ છે, જે શુદ્ધાત્મા અનાદિ અનંત શુદ્ધ જીવાત્મા કહે છે એની શુદ્ધતાનું જેને વેદન છે, મૂળ તત્વ છે, એ તત્વનો સ્વભાવ ઓળખીને જેને એની અનુભૂતિ છે, એનું વેદન છે, એ સ્પષ્ટપણે કહે છે, સ્પષ્ટપણે જાણે છે, પોતે સ્પષ્ટપણે પરિણતિને પ્રગટ કરી છે ને સ્પષ્ટપણે કહે છે, તે જીવ એવો તત્વવેદી તે જ અપૂર્વ સિદ્ધિને પામે છે કે જે સિદ્ધિ કોઈ દી પ્રાપ્ત થઈ નથી, જે અપૂર્વ છે. જગતમાં બધું પામી ચૂક્યો છે, બધી જાતના ભાવો અને બધી જાતના ભાવોની અંદર અનેક જાતના સાધનોમાં એને મળ્યા છે, એમાં કોઈ અપૂર્વ નથી. દેવલોકની પદવી પણ અપૂર્વ નથી, ચક્રવર્તીનું પદ પણ અપૂર્વ નથી, પણ અપૂર્વ કોઈ દિવસ ન મળ્યું હોય એવું અપૂર્વ હોય તો એ અપૂર્વ સિદ્ધિ, અપૂર્વ શુદ્ધાત્માની પર્યાય, એની અપૂર્વ સ્વાનુભૂતિ, તે જ અપૂર્વ છે. બીજું જગતમાં કાંઈ અપૂર્વ નથી. એ અપૂર્વ સિદ્ધિ તત્વવેદી છે, તે જ આને પ્રાપ્ત કરે છે. મૂળ શુદ્ધાત્મા જે શુદ્ધને ઓળખે તે જ શુદ્ધાત્માની પર્યાયને પ્રગટ કરે છે, બીજું કોઈ કરી શકતું નથી. જે ચૈતન્ય નું નામ છે, સહજ સ્વરૂપે છે, એ કઈ કોઈ બનાવેલું નથી, સહજ સ્વરૂપે જ્ઞાન છે. એવું સહજ જ્ઞાન સદા જીવંત છે. આત્મા સ્વરૂપે, આત્માના સ્વરૂપે બિરાજમાન એવું જે સહજ જ્ઞાન, તે સદા જીવંત છે. એનું સ્વરૂપ જીવંત છે અને એની એની સાધના કરે તો એ પ્રગટ થાય છે. પ્રગટ થાય પણ જીવંત અને અનાદિ અનંત શાશ્વત જીવંત છે. જ્ઞાન એ આત્મામાં જે સહજ જ્ઞાન, જ્ઞાન સ્વરૂપે આત્મા છે, તે સદા જીવંત છે. સહજ જ્ઞાન, સહજ દ્રષ્ટિ સદા એ આત્માનું સ્વરૂપ જ છે. સહજ શ્રદ્ધા, સહજ દ્રષ્ટિ, સહજ પ્રતીતિ તે પણ આત્મા સ્વરૂપમાં સદાય માટે સહજ છે, તે પણ જીવંત છે, સ્વભાવે જીવંત છે. અને એ જીવંતમાંથી પ્રગટેલી પર્યાય એ પણ જીવંત, દર્શન જ્ઞાન ચરિત્ર, જ્ઞાન દર્શન ચરિત્ર, એ પણ આત્મામાં સહજ સ્વરૂપે બિરાજમાન છે, એમાંથી એ પ્રગટ થાય છે. એ સાધ્ય સ્વરૂપે આત્મા પોતે તે સ્વરૂપે સહજ છે અને એમાંથી સહજમાંથી પ્રગટેલી પર્યાય પણ સહજ છે, એ પણ સદા જીવંત છે. આત્માના ચતુષ્ટયો જે અંદરમાં બિરાજમાન છે એ સદા જીવંત છે. જ્ઞાન દર્શન ચારિત્ર એ બધા એ સાધના રૂપે એમાંથી પ્રગટ થયેલી પર્યાયો જીવન છે. એ શક્તિ રૂપે ને પ્રગટ જે પરમાત્માને થયા છે, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બધા એ બધા જીવંત છે. એની સાધના પણ જીવંત છે. મૂળ સ્વરૂપે જીવંત એટલે બધું જીવંત છે. જેનું મૂળ જીવંત છે એ બધું જીવંત જ છે. એના મૂળમાં જૈવંતપણું સદા શાશ્વતપણું છે. એની પ્રગટ અવસ્થા પણ એ જૈવંત છે. એ એક જાતિની રહીને સદા જૈવંત વર્તે છે. એની દ્રષ્ટિ, એની પ્રતીતિ, આત્મા તરફની દ્રષ્ટિ, જે દ્રવ ઉપરની દ્રષ્ટિ, દ્રવ તરફનું જ્ઞાન, એ બધું જૈવંત છે. અને એ સહજ સ્વભાવ રૂપે સહજ જ્ઞાન અને સહજ દર્શન, એ આત્માનું જે સહજ દર્શન, સહજ શ્રદ્ધા કેવું, સહજ દ્રષ્ટિ, એ બધું સહજ જૈવન છે સદાને માટે. શુદ્ધ ચારિત્ર પણ સદા જૈવન સદાને માટે, એમાં જેનો વિરહ નથી એવું સદાને માટે જૈવન છે. વિશુદ્ધ ચારિત્ર, જે ચારિત્રની અંદર કોઈ જાતની અશુદ્ધતા નથી, એનું નામ ચારિત્ર કહેવાય. એ ચારિત્ર કેવું છે? આત્મામાં ચરવું ચારિત્ર, એ વિશુદ્ધ એવું ચારિત્ર જેમાં અશુદ્ધતાનો અશુદ્ધતાનો લેશ નથી. એવો અશુદ્ધતાના લેશ અંશ વગરની જે શુદ્ધતાથી વિશુદ્ધતાથી પરિપૂર્ણ એવું ચારિત્ર, એ ચારિત્ર પણ આત્મામાં સદાને માટે, જેમાં વિરહ નથી, જેમાં તૂટ નથી, એવી રીતે સદાને માટે એવું ચારિત્ર પણ જીવ્યું છે. જ્ઞાન દર્શન ચારિત્ર એવી રીતે બધું એમાં જૈવંત છે. આત્મામાં એ આત્મામાં જૈવંત છે. એ જૈવંતની સાધના થાય છે અને એમાંથી પૂર્ણતા થાય છે. જે અનંત દર્શન, અનંત જ્ઞાન દર્શન, અનંત ચારિત્ર, જે અનંત ચતુષ્ટયો પ્રગટ થાય એ મૂળમાં છે, એનાથી પ્રગટ થાય છે. બનાવેલી કે બનાવેલું આ તત્વ નથી, સહજ છે.
પાપ સમૂહરૂપી વર્ણ અથવા આદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે.
પાપરૂપી કાદવની પંક્તિ એમ કીધું છે ને,
પાપ
જે નળ છે અથવા કાદવ છે એ બધા એ કાદવ કે છે અશુદ્ધતાથી ભરપૂર. જે અશુદ્ધતા છે એ બધા પાપ છે. પાપની કાદવની પંક્તિ મળ જે લઈ એનાથી દૂર છે. એને એ મળ એને લાગ્યો જ નથી, એ કાદવ એને લાગ્યો જ નથી. એ તો નિર્મળ ને નિર્મળ જ છે, કાદવ દૂર જ ગયો છે. એની નજીક આવ્યો તો એમાં પ્રવેશી શકવો નથી. એ અશુદ્ધતાનો કાદવ એમાં કેટલું જ નથી. એનાથી દૂર ને દૂર સદાને માટે એવો મહિમાવંત આત્મા શોભાયમાન છે. સહજ જ્ઞાનથી, સહજ દ્રષ્ટિથી, સહજ વિશુદ્ધ ચારિત્રથી, સહજ બળથી, અનેક અનેક અનંત અનંત ગુણોથી આત્મા શોભાયમાન છે. એવા મહિમાવંત છે, એવો વિશુદ્ધ શુદ્ધતાથી ભરેલો આત્મા એવો સહજપણે શોભાવંત મહિમાવંત જયવંત કરતો. એ બધા કાદવો
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.